මීළඟට ගරු චන්දිම වීරකුඩු මැතිතුමා විනාඩි 6ක කාලයක්.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ රටේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැටියටත්, නීතිඥවරයෙක් හැටියටත්, සිවිල් පුරවැසියෙක් හැටියටත් අද ඉතාම කනගාටුදායක දවසක් හැටියට අපේ ඉතිහාසයේ මම දකින්නේ. මේ රටේ ජනතාවගේ පරම අයිතිය වෙච්ච තමන්ගේ නියෝජිතයන් පත්කිරීමේ අයිතිය අමු අමුවේ උදුරගෙන ඒ උදුරගත්ත කණ්ඩායමේ නායකත්වය මේ රටේ ජනාධිපතිවරයා විසින් දරන බව අද පාර්ලිමේන්තුවේ එළි දැක්වුවා. මේක මිනිමැරුමක් නම් මිනිමැරුමට කුමන්ත්‍රණය කිරීම කරපු මිනිමරුවා මළගෙදර ආපු ආකාරයේ ස්වරූපයක් තමයි අද අපි දැක්කේ. එතුමා කතා කරපු විදියට බලන් ඉන්න අහන් ඉන්න හැම දෙනාටම මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදයට අවසන් කළා, පෙට්ටියට සීල් කළා අවසානයි කියන එක ගම්ය වුණා. ඒත්තු ගියා. අධිකරණයට අද තියෙන්නේ හවස එකට රැස් වෙලා මරණ සහතිකය නිකුත් කරන්න විතරයි. දිගින් දිගටම අධිකරණයට බලපෑම් කරපු හැටි අපි දැක්කා. රෝටරි සමාජයට ඇවිල්ලා මේ රටේ සිවිල් පුරවැසියන් නියෝජනය කරන විදේශික නියෝජිතයෙකුත් ඉස්සරහා එතුමා හරියට ජනාධිපතිවරයාට මේ රටේ මැතිවරණ පැවැත්වීමේ තීන්දුව ගන්න අයිතියක් තියෙන ආකාරයට කතාවක් කරා. මේක ශ්‍රී ලංකා ප්‍රජාතන්ත්‍රවාදී සමාජවාදී ජනරජය. එතුමා මේක ශ්‍රී ලංකා නැතුව රනිල් රාජපක්ෂ පෞල්වාදී ඒකාධිපති ජනරජය බවට වෙනස් කරමින් ඉන්න මාවතක පළවෙනි නෙමෙයි, මිනිස්සුන්ට පේන සිවිල් සමාජයට දක්වපු පළවෙනි පෙන්නුම් කිරීම රොටරි සමාජය ඉදිරියේ කරා. ඉන් අනතුරුව එතුමා ගිහිල්ලා නුවරදි මොකද්ද කිව්වේ? එයා සමානම ප්‍රකාශයක්, ඉතිහා ගිහිපු ප්‍රකාශයක්. එතුමා ව්‍යංගයෙන් නෙමෙයි, බොහෝ දුරට කෙලින්ම අධිකරණයට බලපාන ආකාරයට කිව්වා. අග්‍රවිනිශ්චකාරවරය ඇතුළු මුළු සුප්‍රීම උසාවියම වාඩි වෙලවත් මේ රටේ ආර්ථික ප්‍රශ්නෙට තීන්දුවක් දෙන්න බෑ. ඒ තීන්දුව දෙන්න පුළුවන් පාර්ලිමේන්තුවට කියලා. අපි හිතුවා පාර්ලිමේන්තුව ගැන බොහොම ඉහලින් කතා කරපු කෙනෙක් හැටියට එතුමා පාර්ලිමේන්තුවට ඒ අවස්ථාව තියෙනවායි කියලා හිත යටින් හරි විශ්වාස කරයි කියලා. අද පාර්ලිමේන්තුවට ඇවිල්ලා කිව්වේ අද හවසට ශ්‍රේෂ්ඨාධිකරණයට ඡන්දය එපා කියන මතය දරන නීතිඥවරයාගේ දේශනය ඉතාම පැහැදිලිව බලපෑම් කරපු හැටි. එතුමා ලැජ්ජ නැතුව කිව්වා පාර්ලිමේන්තුවට ගෙන එතුමා කැඳවලා මැතිවරණ කොමිෂන් සභාවෙන් ප්‍රශ්න කරපු හැටි. අධ්‍යාපනය ගැන, මේ රටේ ඩිජිටලයිසේෂන් ගැන, තාක්ෂණය ගැන මහ ඉහලින් කතා කරන
ඔබතුමාට විනාඩි 2 කාලයක්
ජනාධිපතිතුමා මොකද්ද මෙතෙන්දි කිව්වේ? එතුමා කිව්වා මේ Zoom තාක්ෂණය ඔස්සේ පවත්වපු රැස්වීම වලංගු නෑ කියලා. මූලාසනරුද මන්ත්‍රීතුමනි, කන්න ඕනුනහම කබරගොයා තලගොයා බවට පත් කරගන්න දේශපාලන සංස්කෘතිය තවදුරටත් එතුමා ඉදිරියට ගෙනියනවා. අද මේ රටේ අත්‍යවශ්‍ය සේවාවන් පවත්වා ගැනීම අවශ්‍යයි කියලා අපි විශ්වාස කරනවා. නමුත් බලහත්කාරයෙන් මේ පවත්වා ගැනීම සඳහා මිනිසුන්ට අද උද්ඝෝෂණය කිරීමේ අයිතිය නැහැ. රැකියාවක් කිරීමේ අයිතිය නෑ. ඡන්ද පවත්වන්න සල්ලි නෑ කියලා කියනවා. කබිරශී මැතිතුමා කිව්වා පසුගිය මාසේ ඉන්ඩන් රෙවනිව් දෙපාර්තමේන්තුව උපයගත්ත බිලියන 100 ගාන මේ ඉල්ලන්නේ බිලියන 10කුත් නෙමෙයි බිලියන 2ක් 3ක්. ඒ ටික දෙන්නේ නැතුව ඔබ දන්නවා ගල්ලඟුරු දැන් ගේන්න හදනවා මෙට්‍රික් ටන් 720,000ක් ගේන්න හදනවා. එක මෙට්‍රික් ටන් එකක් ඩොලර් 240 ගානේ. අද ගොඩ බාපු ගල්ලඟුරුත් කරු මුලාසරෝඩ මන්ත්‍රීතුමනි ඩොලර් 187ට ගොඩ බෑවේ. අද නැවත ටෙන්ඩර් කැදෙවොතින් ඩොලර් 190ට අඩුවෙන් ගන්න පුළුවන් එක මිලදී ගන්නේ 240ට. අවම පාඩුව විතරක් ඩොලර් මිලියන 3.6ක්. ඒ මුදල යන්නෙත් නෑ මේ එක ගල්ලඟුරු ගනුදෙනුවෙන් සිදු කරනු ලබන දූෂිත මුදලෙන් කොටසක් වෙන්කරොත් එහෙම මේ මැතිවරණය තියන්න පුළුවන්. ඉතින් දිගින් දිගටම අපි කියන්නේ අත්‍යවශ්‍ය සේවාවන් අවශ්‍යයි, මේ රටේ ආර්ථික ගෙනියන්න අවශ්‍යයි.
ඔබතුමාගේ කාලය අවසන්යි.
කටයුතු නවත්තන්න ගරු, මට විනාඩියක් දෙන්න ගරු මුලසුන මන්ත්‍රීතුමනි. අපි විපක්ෂයේ හැටියට මේ රට ගොඩනගන වැඩපිළිවෙළට සූදානම්. ඒකට සහාය දෙන්න අපි හැම වෙලේම කටයුතු කරලා තිනවා. හැබැයි ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරන්න, විනිවිදභාවය ආරක්ෂා කරන්න මේ රටේ ජනතාව එළියේ බලාගෙන ඉන්නකොට අද මේ කෝලං නටනකොට මේක ඇතුලේ ප්‍රතික්ෂේප කරන්නේ මුළු පාර්ලිමේන්තුවම, පාර්ලිමේන්තු ක්‍රමයම නැවත අරගලයකින් මේ පාර්ලිමේන්තුවේ මුල්ගල් පවා ගලව ගවන දෙදිනය මෑතක නෙමෙයි කියන එක මතක තියාගන්න මේ විදිහට කටයුතු කරොත්.
මීළඟට ගරු දයාසිරි ජයසේකර මැතිතුමා විනාඩි 6ක කාලයක්.
ගරු මුලාසරණ මන්ත්‍රීතුමනි, මම කැමති මෙතනදී කරුණු කීපයක් ගන්න. විශේෂයෙන්ම අද මෙරටේ ජනාධිපතිවරයා ඇවිල්ලා පාර්ලිමේන්තුවට මෙරටේ ව්‍යවස්ථාවත් අතට අරගෙන කරපු ප්‍රකාශ වලින් පැහැදිලිව මේ මැතිවරණය පිළිබඳව විශාල අවුලක් ඇති කරා. දැන් අද පාර්ලිමේන්තුවේ මේ කරපු කතාවේ තිබෙන සියලුම කාරණා දවල් එකට තියෙන නඩුවට පාවිච්චි ගන්න පුළුවන්. එතුමා කිව්වා මැතිවරණයක් නැහැයි කියලා. මැතිවරණයක් නැතුව කොහොමද ඡන්ද දෙන්නේ කියලා. ඒ විතරක් නෙමෙයි, මැතිවරණ කොමිසම කෑලි කෑලි වලට කඩලා විනාශ කළ දැම්. ඒ විතරක් නෙමෙයි, ඒක ගැන ප්‍රශ්න කරලා මම අහපු ප්‍රශ්නෙට උත්තර දෙන්නේ නැතුව මම කිව්වේ වෙන එකක් නෙමෙයි. බොහොම පැහැදිලිව මේ මැතිවරණ කොමිසම දැන් එතුමා කියනවා නම් නිවැරදි විදිහට ඉඳගත්තේ නැහැයි කියලා. දැන් අපි දන්නවා අපි ලේකම්වරයා විදිහට අපි පක්ෂ ලේකම්වරු කැඳවන හැමතැනකටම පස්සේ නාම සමහරලාට එන්නේ නැහැ. ලංකාවේ කිසිම නීතියකින් නතර කරලා නැහැ එන්න බැරි එක්කෙනෙක්ගේ සූම් තාක්ෂණය ඔස්සේ ගන්න කැමැත්ත හෝ අකමැත්ත ප්‍රශ්න කරන්න පුළුවන් කියලා. දැන් මේ සමහර තැන්වල තිබිච්ච රැස්වීම් වලදී අපි සමහරලාට දෙන්නයි තුන්දෙනා ඉන්නේ මැතිවරණ කොමිසමේ මීටිමට, අනිත් දෙන්න තුන්දෙනා සූම් එකෙන් සම්බන්ධ වෙනවා. අනුමැතිය දෙනවත් ඒකෙන් කරනවා. හැබැයි එදෝම පාවිච්චි කරේ මොකද්ද? 104 වගන්තියට තියෙන මේ ඝනපූර්ණයේ තුන්දෙනා හිටියේ නැහැ කියන කාරණේ. ඇත්ත වශයෙන් මේක සම්පූර්ණයෙන්ම වැරදි. දැන් අද තීන්දුවක් අරගෙන තියෙනවා 9 වෙනිදා මැතිවරණය තියෙනවායි කියලා. එතකොට ඒකට නාම යෝජනා පත්‍ර බාර දෙනවා එක්සත් ජාතික පක්ෂයේ මේ පළාත් පාලන ආයතන වලට. ඒකේ නායකයා මෙතෙන්ට ඇවිල්ලා දැන් කියනවා මැතිවරණයක් කරනවා නේද? මොන බම්බෝකටද ගිහිල්ලා මේකට බාර දුන්නේ මේ මැතිවරණ චන්දිල්ලන්ට නාම යෝජනා පත්‍ර බාර දුන්නේ? ඒ විතරක් නෙමෙයි, ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව 104(1) අයන්න බොහොම පැහැදිලිව තියෙනවා. ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට කොමෙන් සභාව විසින් කරන ලද හෝ ගන්න ලැබූ හෝ කරන ලදයි නැතොත් ගන්නා ලදයි කියන ලබන යම් තීරණයක්, විධානයක් හෝ ක්‍රියාවක් සම්බන්ධයෙන් පැමිණිල්ලක් කවර හේතුවක් නිසා වුවද, කඩව කවර ආකාරයෙන් වුවද බාර ගැනීම හෝ ඇසීම හෝ තීරණය කිරීම හෝ ප්‍රශ්න කිරීමට පාත්‍ර කිරීම සඳහා බලය හෝ අධිකරණ බලය කිසිදු අධිකරණයකට නැත්තේ කොමෙන් සභාවේ තීරණේ විධාන හෝ ක්‍රියා අවසානාත්මක සහ තීරණාත්මක විය යුත්තේ. ඒකට බොහොම පැහැදිලි, මේකට ගිහිල්ලා අභියෝග කරන්න විදියක් හැකියාවක් මේක ඇතුලේ නැහැ මේ කොමෙන් සභාවේ තීන්දුවට. දැන් කොමිසම සභාව එහෙම තීන්දුවක් කරන් තමයි කියන්නේ තැපැල් ඡන්ද 22 23 24 මැතිවරණයේ 9 වෙනිදා කිය. ඒතර මේකට තීන්දුවක් ගන්න බැරිව අද පාර්ලිමේන්තුවට ඇවිල්ලා ජනාධිපතිවරයා එයාට හිතළු කතා ටික අරගෙන අවශ්‍ය කරන කරුණු ටික අරගෙන උසාවියේ ඉදිරිපත් කරන්න තියෙන තර්ක ටික ගෙනල්ලා මේ පාර්ලිමේන්තුවට ගෙනල්ලා පාර්ලිමේන්තුවේ ඡන්ද කල් දැමීම සම්බන්ධව සියලු කරුණු ටික තෝ පැහැදිලි කරා. ඒ විතරක් නෙමෙයි අපිට මෙතන කතා කරන්න දුන්නේ නැහැ. මූලාසනයෙන් ආපුවාම කතානායකතුමා අපිට අත උස්සපුවාම පැය ගාණක් අපි දඟලලා දඟලලා යන්තම්
ඔබතුමාට විනාඩි 2 කාලයක් දෙනවා.
අපි ඉල්ලපුවාම කතා කරන්න ඒකට අවශ්‍ය කරන වාතාවරණ දෙන්නෙත් නැහැ. ඊට පස්සේ විශේෂයෙන් අපි කිව්වේ එකයි මේ මැතිවරණ කොමිසම මේ ගත්ත තීන්දුව ගැන කතා කරන්න කියලා. එහෙනම් ඉතින් මැතිවරණ කොමිසම නැතුව වෙන කොමිසමක් පත් කරන්න කියලා කියනකොට අදින් ගිහිල්ලා මනුෂ්‍ය නායකකාර මහත්තයා අලුත් මැතිවරණ කොමිසම පත් කරන්න කියලා යෝජනා ඉස්තර කරා. මේ පුදුම විහිළුවක් මේ කරන්නේ. ඉතින් ඒකෙන් අවසාන වශයෙන් මිනිස්සුන්ට නොම ගැවනවා අපි මේ අලුත් මැතිවරණ කොමිසමක් පත් කරන්න කිව්වයි කියලා. මම ඒ වැනි ප්‍රකාශ කරේ නැහැ. මම බොහොම පැහැදිලිව එතුමාට කිව්වේ මේ තීන්දුව අපි අරන් තියෙනවා මැතිවරණ කොමිසම අවශ්‍ය මුදල් ටික දෙන්න කියලා. දැන් ඒක දෙන්නේ නැතුව තමයි මේ ක්‍රියා කරන්නේ. ඒකට ගන්නෙ මොකද්ද? ඒකට ගන්නේ ජනතාවට වැඩිය මේ කොන්ස්ටිටියුෂන් එක නැත්තම් ව්‍යවස්ථාව වැදගත් වෙන්නේ නැහැ කියලා. හැබැයි මේකෙන් මොකද්ද අනිත් පැත්තට කියන්නේ? ජනාධිපතිවරයාට පුළුවන් ජනතාවගේ ගැන කතා කරලා ලංකාවේ තියෙන ව්‍යවස්ථාව උල්ලංඝනය කරන්න. මේක තමයි මේ කරමින් ඉන්නේ. ඒ කියන්නේ ව්‍යවස්ථාවේ කරුණු එකක්වත් වැදගත් නැහැ. ජනතාව වෙනුවෙන් කල්පනා කරනවා නම් කියන කාරණය ගෙනල්ලා අර ඇමරිකාවේ දිමිච්ච නඩු තීන්දුවක් අරගෙන ඒ කරන්නේල මේක ඇතුළේ පෙන්නනවා. ඒ විතරක් නෙමෙයි. අද අපි කවුරුත් දන්නවා ලංකාවේ ශ්‍රී ලංකා ප්‍රජාතාන්ත්‍රික සමාජවාදී ජනරජය. ප්‍රජාතන්ත්‍රවාදී නැත්නම් එහෙනම් මොකටද මේ රටේ ප්‍රජා මේ ව්‍යවස්ථාවට ශ්‍රී ලංකා ප්‍රජාතන්ත්‍රවාදී සමාජවාදී ජනරජය කියන්නේ? දාලා තියෙන්නේ ඒකට. ප්‍රජාතන්ත්‍රවාදයේ හකුලලා තියෙන තත්ත්වයක් තියෙන්නේ. ඒ වගේම පැහැදිලිව කියන්න ඕනේ මේ දිගටම දැන් අද ලෝකෙ දින ප්‍රධාන වැදගත්ම ජර්නල්ස් වල යන්නේ මොකද්ද? ශ්‍රී ලංකා ගවර්න්මන්ට් ඩෙවලොප්ස් කෝල්
මේ කාලය අවසානයි
මම කෝල්ස් ඔෆ් ලෝකල් ඉලෙක්ෂන්ස් මේ දාන්නේ ද ඩිප්ලොමැට් කියන ජර්නල් එකේ. මේ ලෝකෙම වැදගත්ම ජර්නල් එකක් මේ තියෙන්නේ. හැබැයි අද මේ වගේ සම්පූර්ණයෙන් කතා වෙන්නේ ශ්‍රී ලංකාවේ මේ අද ඇතිලා තිබෙන තත්ත්වයක් එක්ක ඇති කළ දින තත්ත්වයක් පිළිබඳවයි. ඒ නිසා බොහොම පැහැදිලිව කියනවා මේ මැතිවරණේ කල් දාන්න වෙන කාටවත් වැඩි වමනාව රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයාට ඇතිලා තියෙනවා. ඒ නිසා තමයි අද ඇවිල්ලා පාර්ලිමේන්තුවේ එතුමා හිතන් ඇදී තාමත් අර මේ UNP වර්කින් කමිටියේ වැඩ කරනවා වගේ මේ අනික් කටියත් ඉඳගෙන hinaavi අප්පු ටිකක් අයිතිය. මං හිතන්නේ ඒක තමයි එතුමාට අද ඕනලා තියෙන්නේ. එනිසා එතුමාට මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදයේ වල දාන්න හම්බෙන්නේ නැහැ. අපි ඒ වෙනුවෙන් කරන්න තියෙන සටන ඉදිරියම කරගෙන යනවා. ඒ නිසා බොහොම පැහැදිලිව කියන්න කැමතියි මේ පාර්ලිමේන්තුව අද ජනාධිපතිගේ යකඩ සබත්තොට යට වෙච්ච
පාර්ලිමේන්තුව
පාටපත් කරන්න
තමයි
එතුමා උත්සාහ කරන්නේ. ඒක කරන්න පිට දෙන්නේ නැහැ කියන එකත් මතක් කරගෙන මගේ වචන ස්වල්පව අවසන් කරමු.
ඊළඟට ගරු අශෝක් අබේසිංහ මැතිතුමා විනාඩි 6ක කාලයක්.
ස්තුතියි. අද අත්‍යවශ්‍ය මහජන සේවා නියෝගය යටතේ කතා කරන්න තියෙන්නේ. ඒක නිසා වෙන්න ඇති ජනාධිපතිතුමා පාර්ලිමේන්තුවට ඇවිල්ලා මේ ඡන්දය ගැන කතා කළේ ඒකත් අත්‍යවශ්‍ය වැඩක් නිසා වෙන්න ඇති. අද සම්පූර්ණයෙන්ම ඡන්දය ගැන අද කතාවක් කළේ. ප්‍රජාතන්ත්‍රවාදී රටක මැතිවරණ කල් දාන්න නොයෙක් උප්පරවැටි යෙදීම ඒ වගේම ෆැසිස්ට්වාදී උපක්‍රම යෙදීම අශිෂ්ට නායකත්වයේ ලක්ෂණයක්. ඒ අශිෂ්ට නායකත්වය අද ජනාධිපතිතුමා පාර්ලිමේන්තුවේදී පෙන්නුවා. එතුමා අද ඇවිල්ලා පාර්ලිමේන්තුවට කියනවා කොහෙද මැතිවරණයක්. හැබැයි එතුමාගේ පක්ෂයේ නාම යෝජනාවක් දීලා තියෙනවා ගරු සභාපතිතුමනි. නාම යෝජනාවක් දීලා තියෙනවා. එතුමා කියනවා ඒ ගත්ත තීන්දුව නීති විරෝධීලු. මැතිවරණ කමිෂමේ සූම් තාක්ෂණය යටතේ අරන් තියෙන ඝනපූර්ණයක් නැහැ කියලා මේ එතුමා විසින් ජනාධිපතිතුමා විසින් මේ මැතිවරණය ප්‍රකාශයට පත් කෙරුවාට පස්සේ එතුමා විසින් ගත්ත වැරදි තීන්දුව මේක සාධාරණීකරණය කරන්න යනවාද පාර්ලිමේන්තුවට ඇවිල්ලා. නොඑක් ජේවල් කියනවා. එතුමා කියපු එකට පරස්පර විරෝධී එකක් තව එකක් කියමින් මේක සාධාරණීකරණය කරන්න යනවා. එතුමා මුල ඉඳන්ම මේ මැතිවරණය නොතියන්න තමයි වැඩ කටයුතු කළේ. එතුමා මැතිව මේ මුද්‍රාධිපතිනියට එතන අවශ්‍ය පොලිසිය ආරක්ෂාව ලබා දුන්නේ නැහැ. එතුමීට අවශ්‍ය මුදල් දුන්නේ නැහැ. කැබිනට් මණ්ඩලයේ තීන්දුවක් ගත්තා මේ සෑම එකක්ම කරන්න ඕනේ අවශ්‍ය ඒවා මුදල් වලින් පමණයි කිසිම දෙයක් ණයට කරන්න එපා මේ මුදල් වලින් පමණයි මේ වෙලාවේ කරන්න පුළුවන් ඒ නැත්නම් අත්‍යවශ්‍ය සේවා අර අනිත් එකක් කරනවා නම් ඒ මුදල් ඇමතිවරයාගේ අස්සන ඕනේ ඉතින් එක 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 මේ චක්‍රලේක ගහලා එක එක කැබිනට් මණ්ඩල තීන්දුව අරන් මේ මැතිවරණය කල් දාන්න තමයි සම්පූර්ණයෙන්ම වැඩ කරේ ජනාධිපතිව එතුමාගේ හෘද සාක්ෂිය ගැන දන්නවා අද එතුමා මේ ඇවිල්ලා පාර්ලිමේන්තුවේ කතා කළේ දැන් අද ශ්‍රේෂ්ඨාධිකරණේ නඩුව තියෙනවා මේ මැතිවරණය පිළිබඳ ඒකට යම් කිසි කයිගයක් දෙන්න යම් කතාවක් කෙරුවා එතුමා මේ මොකද්ද කියන්නේ මේ රටේ සම්පූර්ණ ප්‍රජාතන්ත්‍රවාදයේ අහිමි කළ නායකයෙක් විදිහට අද එතුමා මේ ඉතිහාසයට එක් වෙනවා එතුමාගේ සිරිකොතේදී ඒ මන්ත්‍රීවරු රැස් කළා කොහොම පළාත් පාලන මැතිවරණේ කිසිම මේ මේ ශාඛාකාරයලක් දාලා තියෙනවද කිසිම රැස්වීමක් තියෙනවද එක්සත් ජාතිපක්ෂ එතුමාගේ පක්ෂ එහෙම එකක් නැහැ ගෙනල්ලා මේ මන්ත්‍රීවරු අපිත් එක්ක කියනවා එතුමා කියලා තියෙන්නේ මන්ත්‍රීවරුන්ට බය වෙන්න එපා මැතිවරණයක් නැහැ ජනාධිපති වෙන්න වෙනකම් මැතිවරණයක් නැහැ. ඒකින්ද කිසි දෙයක් කරන්න ඕනේ නැහැ කියලා කියනවා. ඒ විතරක් නෙමෙයි. ඇයියේ තීන්දුවක් ගත්තා කෘත්‍යාධිකාරිමල 1100 ගාණක් එතුමාගේ മന്ത്രിවරු වෙන පක්ෂයෙන් ඉල්ලනවා. ඒගොල්ලෝ අයින් කරන්න. ඒ ආපු മന്ത്രിවරු අපේක්ෂකයන්ට කියලා තියෙනවා අපි 1000 ගාණක් අයින් කරනවා. ඕගොල්ලන්ට മന്ത്രിකම් දෙනවා. ඒක නිසා කලබල වෙන්නේ නැතුව ඉන්න. ඒ වගේම කියලා තියෙන්නේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල එනවා. එතකොට අපිට මේ ණය අනුමත වෙනවා. අනුමත වුණාට පස්සේ රටේ විශාල පිබිදීමක් ඇති වෙනවා. කෝටියක මට එක മന്ത്രിවරයෙක් කිව්වා කෝටියක ඡන්ද දෙනවලු එතුමාට. ඒ කෝටියෙන් जनाधि පලාත්පාලන මරණ පරීක්ෂක වික්‍රමසිංහ රනිල් වික්‍රමසිංහ පලාත්පාලන මැතිවරණයේ මරණ පරීක්ෂකවරයා දැන් මරණ සාධක ලියන හිටපු මැතිවරණ කොමසාරිස් කියනවා දැන් මරණ සාධක විතරයි ලියන්න තියෙන්නේ හැබැයි එතුමා දන්නේ නැහැ මේකට වක් කියන්නේ මොකද එතුමාත් දැන් රාජේෂේකෙක් නිසා එතුමා බයයි මේකේ වක් කිය යුත්තේ කවුද කියලා කියන්නේ මේකට සම්පූර්ණ වක් කියන්න ඕනේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමා රනිල් වික්‍රමසිංහ මැතිතුමා මේක මුලින්දම්ම මේ මැතිවරණේ තියන්නේ නැති වෙන්න තමයි මේ වැඩ කෙරුවේ දැන් බලන්න ගිය පාර 2023 අයවැය ඒ විසර්ජන පණතෙන් රුපියල් බිලියන 10.3 වෙන් කරලා තියෙනවා මේ විසර්ජන පණත අයවැය සම්මත වුණා මේ පාර්ලිමේන්තුවේ මේ පාර්ලිමේන්තුවේ සම්මත වුණා ඇයි එතකොට මේ අවුරුද්දට මැතිවරණ කොමිසමට මුදල් වෙන් කළේ මැතිවරණ කොමිසමට මුදල් වෙන් කළේ දැන් පළාත් පාලන මැතිවරණ අවුරුද්දකින් කල් දාලා තියෙනවා අපේ ව්‍යවස්ථාව අනුව පළාත් පාලන පණත අනුව ආයෙක පාරක් කල් දාන්න බැහැ මේක එතකොට අනිවාර්යයෙන් මැතිවරණේ තියෙ යුතුයි ඒ මැතිව තිබිය යුතු මැතිවරණයට තමයි මුදල් වෙන් කරුවේ
උදාර විනාඩි 10 කාලයක් තියෙනවා
ඊට පස්සේ දැන් මුදල් නොදී ඉන්න පුළුවන්ද පාර්ලිමේන්තු දැන් මෙතුමාට අයිතියක් තියෙනවා පාර්ලිමේන්තුවේ පාර්ලිමේන්තුවේ මෙතුමා විධායක මේ ව්‍යවස්ථාව ආයක විවස්ථාදායකෙන් තමයි මුදල් වෙන් කර. මෙතුමා දැන් පාර්ලිමේන්තුවත් ආක්‍රමණය කරලා හැමදාම මෙතුමාට ගෙදරින් ඉන්න බැරුව රෝගියක් කොහෙද තියෙනවා. හැමදාම පාර්ලිමේන්තුවට ඇවිල්ලා ඒ පාර්ලිමේන්තුවේ මෙතන ඇවිල්ලා එක 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 යව කියලා කියාගෙන යනවා. මෙතුමාගේ හැටි අපි දන්නවා. හැබැයි අපිත් එක්ක හුඟක් කල් අපේ නායකයා වශයෙන් හිටින්ද අපි දන්නවා. මෙතන ඉන්න අය හුඟක් අය දන්නේ නැහැ. ඉතින් හිතාන ඉන්නේ එයා හරි වැඩකාරයෙක්. ඒකින්ද මේ ඇවිල්ලා කියන්නේ ඔක්කොම හරි. දැන් ඔක්කොම රට ප්‍රශ්න ඉවරයි කියලා. ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල දෙන එක තියනවා කියලා චීනයේ කැමති වුණත් මේ සල්ලි හම්බ වෙනවා කියලා කියනවා. ඒ වුණාට දැන් ඒ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදෙන් කියන එහෙම එකක් නැහැ. චීනය අකමැතුනොත් මේක දෙන්නේ නැහැ කියලා. ඉතින් මේගොල්ලෝ රවට්ට අර මොළ හතානෝ වගේ තමයි මෙන්න මේ දැන් මොළ 14ක් තියෙනවද දන්නේ ඇවිල්ලා කියනවා. දැන් මේගොල්ලෝ මෙහෙම හිතාන ඉන්නවා. මේ 2022 වර්ෂය තුළ එක මාසික ආදායම බිලියන 150ක්. බිලියන 150ක් ජනවාරි මාසේ ආදායම් බිලියන 175ක්. ඒ කියන්නේ දවසකට බිලියන 5.8ක ආදායමක් තියෙනවා සභාපතිතුමනි. දවසට බිලියන 5.8ක්. ඒකෝර 2023 අයවැය අනුව ඇස්තමේන්තු වෙලා තියෙනවා 3000 බිලියන 3600ක ආදායමක්. ඒ කියන්නේ එක මාසයකට බිලියන 300ක ආදායමක්. බිලියන 300ක් කියන්නේ දවසකට බිලියන 10ක්. ඒකෝර දවසකට බිලියන 10ක ආදායමක් තියෙනවනම් ඇයි මේ බිලියනයක් වෙන් කරන්න බැරි? ඒ කියන්නේ මේ බිලියනයක් වෙන් කරන්න ඕනෙත් නැහැ. මෙතෙක් කල් කවදාකවත් එකපාරට සල්ලි දීලා මේ මැතිවරණයට කෙරුවේ विदेश आयतन मे राटे देशपालन अस्थावर भाव मे देशपालन अस्थावर भाव मेतिवर्ण स्थावर मेतिवर्ण की मेतिवर्ण කරන්න. ඒක දැන් ආයි කල් දාන්න බෑ. ඉතින් කල් දාන්න බැරි
මැතිවරණය
තිබිය යුතුයි. ඒ සඳහා තමයි ජනතාව පෙළ ගැහිලා තියෙන්නේ. මැතිවරණය මේ මුදල් නැතුව නෙමෙයි ඡන්ද නැතුව නබාපතුමා මේ ඔක්කොම කරන්නේ ඡන්ද නැතුව. පොජන පෙරමුණ්ඩ ඡන්ද නැහැ එක්සත් ජාතික පක්ෂ ඡන්ද නැහැ. ඉතින් ඒක නිසා දැන් මේ මැතිවරණය කල් දාන්න එක එක උත්තර වැටි ගන්නවා. ඒ නිසා අපි කියනවා වහාම මැතිවරණය තියන්න නැත්නම් මේකටත් වැඩි අන්ත විදියට තමයි ගෙදර යන්න වෙන්නේ.
ඔබ සුති මීලකට ඉම්රාන් මහරුෆ් මන්තුමා විනාඩි 6ක කාලය ඇත.
நன்றி சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே. இன்று முதலாவதாக முதலிலே கிண்ணியா நீதிமன்றம் பற்றி சபையிலே நான் பல தடவைகள் குரல் கொடுத்தவன் என்ற அடிப்படையில் இருந்த போதிலும் கடந்த வடம் இறுதியிலே ஒவ்வொரு பிரதி வியாழக்கிழமைகள் தோறும் இயங்கும் வகையில் சுற்றுலா நீதிமன்றம் ஒன்று ஆரம்பிக்கப்பட்டு இயங்கி வருகின்றது. அதற்கான நடவடிக்கைகளை மேற்கொண்ட கௌரவ நீதி அமைச்சருக்கும் அதேபோன்று அமைச்சின் அதிகாரிகள் நீதி சேவை ஆணைக்குழு மற்றும் ஏனைய அதிகாரிகள் அனைவருக்கும் எனது கிண்ணியா பிரதேச மக்கள் சார்பாக இந்த நேரத்திலே எனது நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன். மேலும் சுமார் கிண்ணியாவை பொறுத்தவரையிலே 100,000 மேலான சனத்தொகை கொண்ட பிரதேசம் என்ற அடிப்படையிலே இச்சுற்றுலா நீதிமன்றம் போதாது என்பதை அமைச்சர் அவர்கள் அறிவார்கள் என்ற அடிப்படையில் குறிப்பாக நிரந்தர மாவட்ட நீதிமன்றம் ஒன்று தேவைப்படுகின்ற காரணத்தினால் ஏற்கனவே 2 தடவைகள் அதற்கான நிதி ஒதுக்கீடு வந்த போதிலும் அது அமைக்கப்படாத காரணத்தினால் இட பிரச்சினை காரணத்தினால் இன்று கச்சக்குடித்தீவு பொன்னாரந்தீவு பகுதிகளிலே காணி அடையாளம் காணப்பட்டிருக்கின்றது. ஆகையால் இந்த நிரந்தர நீதிமன்றத்தை அமைப்பதற்கான நடவடிக்கைகளை கௌரவ அமைச்சர் அவர்கள் மேற்கொள்ள வேண்டும் என்ற அடிப்படையிலே முதலாவது அந்த விடயத்தை இதிலே ஞாபகம் ஊட்டிக்கொள்வதோடு குறிப்பாக இன்று பாராளுமன்றத்திலே ஜனாதிபதி அவர்கள் பேசுகின்ற அந்த உரையின் அடிப்படையில் இன்று உண்மையிலே என்ன நடைபெறுகின்றது என்ற சந்தேகம் இன்று காணப்படுகின்றது. குறிப்பாக ஜனாதிபதி அவர்கள் கூறுகின்றார்கள் தேர்தல் நடைபெறாது, வருகின்ற மார்ச் 9ஆம் தேதி தேர்தல் இல்லை என்ற ஒரு விடயத்தை பேசுகின்ற பொழுது என்ன நடைபெறுகின்றது என்பதை நாங்கள் சிந்திக்க வேண்டியதாக காணப்படுகின்றோம். குறிப்பாக இன்று தேர்தலுக்கான வேட்புமனு தாக்கல் செய்யப்பட்டிருக்கின்றது, தேர்தல் திகதி அறிவிக்கப்பட்டிருக்கின்றது, தபால் மூலமான வாக்கு அந்த தேர்தல் அதற்கான திகதியும் அறிவிக்கப்பட்ட பின்னர் தான் இந்த இடைநிறுத்தம் காணப்பட்டிருக்கின்றது. குறிப்பாக இன்று அரசாங்கத்தினால் சொல்லப்படுகின்ற விடயம் என்னவென்றால் இந்த தேர்தலை நடாத்துவதற்கான நிதி போதாத காரணமாகத்தான் இந்த தேர்தலை நடாத்த முடியாது என்ற விடயம் இன்று சொல்லப்பட்டாலும் குறிப்பாக நாங்கள் வரலாற்றுகளையே எடுத்து பார்க்கின்ற பொழுது தேர்தல் ஒன்று நடைபெறுகின்ற நேரத்திலே தேர்தல் கடன் அடிப்படையில் தான் இதுவரை காலமும் நடைபெற்றிருக்கின்றது என்பது தெளிவாக விளங்குகின்ற ஒரு விடயமாக காணப்படுகின்றது. குறிப்பாக இந்த தேர்தல் நடவடிக்கைகள் அதே போன்று இந்த அச்சு செலவுகள் போலீஸ் பாதுகாப்பு போன்ற விடயங்கள் கடன் அடிப்படையிலே நடைபெற்று தேர்தலுக்கு பின்னர் அரசாங்கம் அதை செலுத்துகின்ற நடவடிக்கைகள் மேற்கொள்வதைத்தான் நாங்கள் பார்த்திருக்கின்றோம். ஆகையால் இன்று அதாவது சென்ற வரவு செலவு திட்டத்தில் கூட 10 மில்லியன் தேர்தலுக்கான நிதி ஒதுக்கப்பட்ட அந்த விடயம் சொல்லப்பட்டாலும் இன்று நிதி இல்லை என்று சொல்லப்படுவது உண்மையிலே பிழையான ஒரு கருத்தாக காணப்படுகின்றது. ஏனென்றால் இன்று மக்களுடைய ஜனநாயகத்துக்காகவும் இன்று மக்களுடைய அந்த உரிமையையும் புறக்கணிக்குகின்ற ஒரு நிலைப்பாட்டிலே இந்த அரசாங்கம் செல்லுகின்ற காரணத்தினால் இன்று இவர்கள் மக்களுக்கு பயப்படுகின்ற காரணத்தினால் இன்று ஏதாவது ஒரு காரணத்தை சொல்லி இந்த தேர்தலை இடைநிறுத்த வேண்டும் என்ற எண்ணப்பாடுகளிலே இவர்கள் இருந்து கொண்டு இருக்கின்றார்கள் என்பது இன்று ஜனாதிபதி அவர்களுடைய உரையை பார்க்கின்ற பொழுது மிகவும் தெளிவாக விளங்குகின்றது. அதிலும் குறிப்பாக சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இங்கிருக்கின்ற சில அமைச்சர்கள் இங்கிருக்கின்ற பாராளுமன்ற உறுப்பினர்கள் சிலர் பேசுகின்றார்கள், நாங்கள் வந்ததுக்கு பின்னர்தான் இந்த பெட்ரோல் போலிங்கை நாங்கள் நிறுத்தினோம், அல்லது இந்த டீசலுக்கான போலிங்கை நாங்கள் நிறுத்தினோம், கேஸ் தட்டுப்பாடுகளை நிறுத்தினோம், மின்சாரத்தை தடையின்றி வழங்குகின்ற ஒரு நிலையை ஏற்படுத்தினோம் என்று சொல்லுகின்றார்கள். இவர்கள் சொல்லுகின்ற இந்த தட்டுப்பாடுகள் அல்லது இந்த போலிங்கள் வானத்தில் இருந்து குதித்த ஒரு விடயம் அல்ல, அல்லது திடீரென்று எங்களுடைய நாட்டிலே வந்த கொரோனா வைரஸ் போன்று ஏற்பட்ட ஒரு அனர்த்தம் அல்ல. இதற்கு முழுமையான காரணம் இங்கிருக்கின்ற இந்த அரசாங்கத்தைச் சேர்ந்த அமைச்சர்களும் அரசியல்வாதிகளும். இன்று இவர்கள் இந்த காரணத்தை உருவாக்கிவிட்டு இன்று புதிதாக
இன்று இவ்வாறான ஒரு நிலைப்பாட்டிலே இல்லை, எங்களுடைய நாடு ஒரு நல்ல நிலையை அடைந்திருக்கின்றது என்பதை சொல்லுகின்றார்கள். வேடிக்கை விக்க விடயம். ஏனென்றால் பெட்ரோல் டீசலுக்கான எரிபொருளுக்கான விலை 2 ரூபாய் 5 ரூபாய் கூடுகின்ற சந்தர்ப்பத்திலே வயசுகளிலே பாராளுமன்றத்துக்கு வந்தவர்கள் இன்று இந்த போலிங் இல்லை அல்லது இன்று இந்த நாடு ஒரு நல்ல நிலையை அடைகின்றது என்பதை சொல்வது ஒரு வேடிக்கை விக்க விடயமாக காணப்படுகின்றது. இன்று பாருங்கள், இன்று மின்சார கட்டணம் எத்தனை வீதத்தினால் அதிகரிக்கப்பட்டிருக்கின்றன. இன்று இங்கிருக்கின்றவர்கள் 2 ரூபாய்க்கே பைசிக்கிளிலே வந்தார்கள் என்றால் இன்று பெட்ரோல் டீசல் விலையை பார்த்தால் எவ்வாறு அவர்கள் பாராளுமன்றத்துக்கு வருவது? தவண்டா பிறண்டா உருண்டா அவர்கள் பாராளுமன்றம் வரப்போகின்றார்கள் என்பதை நாங்கள் கேட்க வேண்டும். இன்று மின்சார விலைகளை பார்க்கின்ற பொழுது இன்று மக்கள் சொல்லுகின்றார்களாம், எங்களுக்கு தொடர்ச்சியாக மின்சாரம் கிடைக்கின்ற காரணத்தினால் மின்சாரம் தட்டுப்பாடு இல்லாமல், அதாவது மின்சாரத்தினுடைய இந்த விலை அதிகரித்தாலும் பரவாயில்லை என்று சொல்லுகின்றார்களாம் என்ற வேடிக்கை மிக்க சில விடயங்களை இந்த உறுப்பினர்கள் பேசுவது உண்மையிலே கவலைக்குரிய விடயமாக காணப்படுகின்றது. இன்று விவசாயத்துறை முற்றிலும் பாதிக்கப்பட்டிருக்கின்றது, விவசாயிகள் நஷ்டத்திலே இருக்கின்றார்கள். இங்கு 100 ரூபாய்க்கு நெல்லை கொள்வனவு செய்து என்று சொல்லுகின்ற ஜனாதிபதி அவர்கள் தொலைக்காட்சியிலே சொன்னாலும் இன்று அந்த பிரதேசத்திலே 60 தொடக்கம் 66 ரூபாய்க்கு தான் இன்று நெல் வாங்குகின்ற ஒரு நிலை காணப்படுகின்றது. ஆகையால் இம்முறை விவசாயம் பாதிக்கப்பட்டிருக்கின்றது, விவசாயிகளுக்கான அந்த நஷ்டஈடுகளை அரசாங்கம் வழங்க வேண்டும் என்பது அவசியம். வழங்குங்கள் என்ற ஒரு விடயத்தை சொல்வதோடு இன்று வைத்தியசாலைகள் மூடப்படுகின்ற ஒரு நிலைக்கு தள்ளப்பட்டிருக்கின்றன. குறிப்பாக எங்களுடைய பிரதேசத்திலே காணப்படுகின்ற கிண்ணியா, மூதூர், குச்சவெளி, புல்மொட்டை வைத்தியசாலைகளிலே இன்று நோயாளிகள் சென்றால் அவர்களை உடனடியாக திருகோணமலைக்கு அனுப்புகின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. அங்கு மருந்துகள் இல்லை, அதற்கான வசதிகள் இல்லாத காரணத்தினால் இன்று எல்லோரையும் திருகோணமலை வைத்தியசாலைக்கு அனுப்புகின்ற பொழுது அங்கு கூட பாரிய நெருக்கடி கஷ்டங்கள் அனுபவிக்கின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. ஆகையால் இந்த சுகாதார துறைக்கான அந்த மருந்து தட்டுப்பாடுகளையும் அரசாங்கம் நிவர்த்தி செய்ய வேண்டும் என்ற விடயத்தை கேட்டு முடித்துக் கொள்கின்றேன்.
மீலங்கட்ட கரு ஹர்ஷடி சில்லாமத்துவ வினாடி துணக்க காலையாத்தீரும்
சபாபத்துவா மம்மே காரணாவ வினாடி கீப்பா கில்லகாத்து கியான் மாவ பெரேதா முதல் கார்க சபாவே சபாபதி ஹட்டியட விபாக்சே யோஜனா கரபு எக்கம நம ஹட்டியட பத்கரா ஏக கதாநாயக வரையா எக்கங்கவுனா லக்ஷ்மன் கிரியால்ல மயத்துமா ஏக மட தனுவாத் கரா இட்டு பாஸ்ஸே அத விபாக்சே ஆயத் செலெக்ஷன் கமிட்டேக்கா திப்பா ඊට පස්සේ මගේ නම නැවතත් යෝජනා වුණා විපක්ෂයේ එකම മന്ത്രിවරයා හැටියට. හැබැයි රජයේ සිලෙක්ෂන් කමිටුවේ හිටපු മന്ത്രിවරු මයන්ත දිසානායක මහතුමාගේ නම ඔවුන් යෝජනා කරා විපක්ෂයේ മന്ത്രിවරයා හැටියට. ඊට පස්සේ අපේ විපක්ෂයේ කණ්ඩායමට අහුම්කම් දෙන්නේ නැතුව තමන්ගේ බලය අයුතු ලෙස පාවිච්චි කළා මයන්ත දිසානායක මහතුමාව පත් කරලා තියෙනවා මුදල් කාර්ක සභාවේ සභාපති හැටියට. ප්‍රශ්නයක් නැහැ. පත් වෙන එක්කනා පිළිබඳව නෙවෙයි මෙතන මේවා එක තියෙන්නේ. නමුත් මේක රජය තමන්ගේ බලය අවභාවිතා කිරීම. මොකද මේ තියෙන්නේ මේ ස්ටෑන්ඩින් ඕඩර්ස් එකේ තියෙනවා විපක්ෂයේ මන්ත්‍රීවරයෙක්ට තමයි මේක සභාපතිකම දෙන්න ඕනේ. එතන තමයි තියෙන්නේ මේ මොකද ඒකට අපි කියන්නේ මේ 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 ආණ්ඩුව කරන දේවල්. අනිත් පැත්තෙන් පාර්ලිමේන්තු කාර්ක සභාව හරහා ධනාත්මක විවේචනයට ලක් කළා. මේ ප්‍රශ්න අහලා මේ බදු කරන ක්‍රමය හරිද වැරදිද මීට වඩා වෙන විදිහකට කරන්න පුළුවන්ද කියලා කරන්න තමයි අපි ඒක පත් කරලා තිබුණේ. හරි, එතකොට ඇයි මෙහෙම කරන්නේ? මට ප්‍රශ්නයක් නැහැ. මාව පැන්නවා නම් මං යනවා. මාව පැන්නවානේ මම යන්නම්. මට ප්‍රශ්නයක් නැහැ. හරි, එතකොට හැබැයි රට දැනගන්න. හරි, අපි සත්භාවයෙන් මේ වැඩේ කරේ. අපිට මේකේ සල්ලි හම් වෙන්නවත් මේ පර්ක් හම් වෙන්නවත් ඔෆිස් හම් වෙන්නවත් නැහැ. හරි, පොඩ්ඩක් රවුෆ් 1 මිනිත්. හරි, එතකොට මේ මේ මේක රටට හොඳ නම් හොඳයි. මට පුද්ගලිකව ප්‍රශ්නයක් නැහැ. මට කිසිම මේ තනතුරක් ඕනේ නැහැ. අපිට කැබිනට් ඇමතිකම් ගන්න කිව්වට අපි ගියේ නැහැ. අපිට ආණ්ඩුවට මේක නම් ඕනේ. ආණ්ඩුවට ඕන නැත්නම් අපේ යම් කිසි හෝ මේ මේ රට බේරගන්න වැඩේ අපේ දායකත්වය එපා නම් රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයාට අපේ දායකත්වය එපා නම් කෙලිම ඇවිල්ලා කියන්න. අපි බලමු. හරි, මොකද මේ වැඩේ කරේ කිසිදයක් බලාපොරොත්තු වෙන්නේ නෙමෙයි, රට වෙනුවෙන් මේ වැඩේ කරේ. රට වෙනුවෙන් කරන වැඩකටවත් ඔබලාගේ ආණ්ඩුව මේ වලේ වැටිලා ඉන්න වෙලාවේ අපේ සහයෝගය එපා කියලා කියන්න තරම් ජනාධිපතිවරයෙක් මේ රටේ ඉන්නේ. සහයෝගය එපා කියනවා. මෙතන ඇවිල්ලා කියනවා සහයෝගය දෙන්න. රෝල් කොලෙජ් එකට ගිය කියලා කියනවා සහයෝගය දෙන්න. What are you doing? If you want our help, be genuine about it. Don't do these things and sack us. I don't care. Sack me. I don't care. But this goes to show how you people think. Right? You want the support of everybody well, to get your IMF so, and everything else. This is how you do it.
ඔව් රව් හැකමතුමා
මේ ගරු මූලාසනාරුවට මන්ත්‍රීතුමනි මෙම තේරීම් කමිටුවේ මමත් සමාජිකයෙක් හැටියට සහභාගි වුණා. ඇත්තටම කනගාටුදායක කාරණාවක් නම් මොකද අපේ ස්ථාවර නියෝගවල පැහැදිලිව කියලා තියෙනවා මේක විපක්ෂයේ මන්ත්‍රීවරයෙකු පත් කළ යුතුයි කියන එක තේරීම් කමිටුව හරහා. නමුත් ඒකේ ක්‍රියාදාමය ව්‍යුත්තේ තේරීම් කමිටුව විපක්ෂය නිල වශයෙන් නම් කරන සුදුසුම පුද්ගලයා පිළිගැනීම විතරයි. නමුත් එහෙම නොකර ආණ්ඩු පක්ෂයේ නියෝජිතවරු තීරීම් කමිටුවේ සමාජිකයෝ බහුතරයක් ඉන්න මුවාවෙන් ඒක පාවිච්චි කරමින් ඒ බහුතරය පාවිච්චි කරමින් තීරීම් කමිටුවේ තීරණයක් හැටියට කතානායකතුමා මේ තවනමක් ඒ කියන්නේ අපි කියන්නේ අපේ පැත්තෙන් සුදුසුම පුද්ගලයා ડોક્ટર හර්ෂද සිල්වා කියන එක. එතුමා ඉත කලිනුත් මේ
වෙලාව
සභාවේ සභාපතිත්වයට කටයුතු කරා. ඇත්තටම මේක කනගාටුදායක කාරණා. මොකද මේ සම්පූර්ණ සභාවේ මුදල් කාරක සභාවේ විශ්වාසනීය භාවය බිඳ වැටෙනවා මේකෙන්. මේකෙන් ජාත්‍යන්තරයට අපි වෙන පණිවිඩයක් යවනවා. මේ වගේ වැදගත් අවස්ථාවක්. ඉතින් මෙවැනි දෙයකින් වැළකී යුතුයි කියන එකයි මගේ ස්ථාවරය.
ඔබතුමාගේ කතාවම ඔව් අශෝක් අභිසිංහතුමා.
මෙතුමා මුදල් කාරක සභාවේ විපක්ෂයේ නියෝජිතයා විදිහට මේ රටේට වෙන්න දෙන අවඩ සියල්ලම පෙන්නලා මේක හරි ගැස්සුවා. ඒක බලන් ඉන්න බැරුව තමයි ආණ්ඩු පක්ෂය මේ කරන්නේ. ඒ නිසා කරුණාකරලා ඔබතුමා කතානායකතුමාට කියලා මෙතුමා පත්කරන විපක්ෂයේ අපේ ප්‍රධාන නියෝජිතයා
විදිහට හර්ෂද
පොයින්ට් අවෝඩ්
රාජකාරණ මෙතුමා තවත් පටන්
ගන්නවා. කතාවට ඉස්සලා පොයින්ට් අවෝඩ් එකක් විශේෂයෙන්ම කියන්න ඕනේ මමත් මුදල් කාරක සභාවේ සමාජිකයෙක්. අපේ හර්ෂද සිල්වා කරු මන්ත්‍රීතුමා විපක්ෂයේ නියෝජනය කරලා ඉතා සාර්ථකව පෞගේ කාල සීමාවේ සභාපතිවරයා හැටියට වැඩ කටයුතු සිදු කරා. අපි විපක්ෂයක් හැටියට ඉතා පැහැදිලිවම එක නමයි යෝජනා කරේ. ඒ තමයි ආචාර්ය හර්ෂද සිල්වා මැතිතුමාව. එහෙම කරද්දී ඉතාම කනගාටුයි කියන්න මේ ආණ්ඩු පක්ෂයට උමනාවක් තියෙනවා මේ සහයෝගයවත් ලබා නොගෙන මේ බෙදීමක් ඇති කරන්න. ඒකින්ද කරුණා කරලා අපි ඉල්ලීමක් කරනවා අපේ විපක්ෂයේ යෝජනා කරපු ඒක ඒක ඒ විපක්ෂයේ යෝජනා
කරපු
ඉදිරිපත් කරන්න කියන
ඊළඟට හර්ෂ ඔව්
මුලාසනාරුද මන්ත්‍රීතුමනි මමත් ඒ ස්ථාවරකම් එකේ ඉන්න නියෝජනය කරන කෙනෙක් හැටියට මෙතන වැරදි මතවාදයක් රටට හෙළි කරන්න හදනවා. මේකේ ස්ථාවර නියෝගවල කිසිම අවස්ථාවක නැහැ අහවල්ලු විසින් විපක්ෂයේ අහවලා විසින් නම් කරන කෙනාව මේක සභාපතිවරයා හැටියට පත් කළ යුතුයි කියලා. එතන තියෙන්නේ කාරණාව විපක්ෂයේ කෙනෙක්ව පත් කරන්න කියන එක. එතකොට විපක්ෂයේ ආර්ෂ මන්ත්‍රීතුමාට මන් දන්නවා එතුමාට වේදනාවක් ඇති. ඒක අපි නෙමෙයි. එතකොට එතන ඩික් සාකච්ඡා වෙලා එතන විපක්ෂයේ කෙනෙක්ව පත් කරේ. අපි ආණ්ඩු කෙනෙක්ව පත් කරේ නැහැ. ඉතින් එතුමාට තරතුරු අහිමි වෙනවා නම් මේ රට වැටලා තියෙන වෙලාවේදී මෙතනට ඇවිල්ලා රට වෙනුවෙන් කටයුතු කරන්න නැහැ කියන්නේ එහෙනම් තරතුරු වලට කෑදර වෙලා කටයුතු කිරීමක් හිතේරයි මම දකින්නේ. මෙතන එතන එහෙම වෙන්න ඕනේ ඕන කෙනෙකුට පුළුවන් විපක්ෂයේ කෙනෙක්. එතකොට ඒ පත් කරපු කෙනා විපක්ෂයේ නෙමෙයිද ඔබතුමාලා කියන්නේ?
ඔව් මන්තුමා.
මොනේ විපක්ෂයේ මන්ත්‍රීවරයෙක්ව යෝජනා කරන්න ඕනේ ආණ්ඩු පක්ෂය නෙමෙයි විපක්ෂය යෝජනා කරන්නේ. ඔබතුමා දන්න ඔබතුමා පොඩ්ඩක් කල්පනා කරලා බලන්න මේ මේ
නරක සභාවක් පත් කරාම එතන ආණ්ඩු පක්ෂය විපක්ෂය කියලා දෙපැත්තක් නැහැ. ඒක ස්ථාවර එතන කමිටුව විතරයි. එතන ආණ්ඩු පක්ෂයද විපක්ෂයද කියලා නැහැ. ඒ ස්ථාවර බලන්නකො ස්ථාවර නියෝග කියවන්නකො ඔබතුමා. නේද එතුමත් කියන්නේ ස්ථාවර නියෝග වල ආණ්ඩු පක්ෂය විපක්ෂය කියලා නැහැ. ස්ථාවර නියෝග වල තියෙන්නේ ස්ථාවර කමිටුව පත් කරන්න කියලා විතරයි.
උගත් බුද්ධිමත් විපක්ෂයේ ආණ්ඩුපක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමා හැටියට සුසිල් ප්‍රේමදාස මහත්මයා ඔබතුමා මේ කියන කතාව අනුමත කරනවද? මම කියන්නේ ඉතා පැහැදිලිවම විපක්ෂයේ නමක් යෝජනා කරන්න ඕනේ ආණ්ඩුපක්ෂයෙන් නෙමෙයි. විපක්ෂයේ ඒකමතිකව යෝජනා කරන පුද්ගලයාගේ නම තමයි යෝජනා වෙන්න ඕනේ. එහෙම නැත්නම් මොන විකාරයක්ද මේක? මේ මේ ස්ථාවර නියෝග මෙහෙම මේ Tamanට ඕන විදිහට ස්ථාවර නියෝග හදන නෙමෙයි. මේ මේ මේක ඉතා පැහැදිලිවම කියන්නේ විපක්ෂයේ නමක් කියන්නේ විපක්ෂයෙන් යෝජනා කරන ආණ්ඩුපක්ෂයෙන් යෝජනා කරන නමක් මොනවටද?
ගරු බුදුදාසුරන් වුණ මන්ත්‍රීතුමනි, ස්ථාවර නියෝගයට තමයි පාර්ලිමේන්තුවේ සභාවේ කටයුතු සිදුවන්නේ, කමිටුපත් කරන්නේ සියල්ලම. ඒතර ස්ථාවර නියෝගයේ යටතේ තමයි අපි පහුගිය කාලේ ඕක සංශෝධනය කළා තමයි විපක්ෂයේ මන්ත්‍රීවරයෙකුට මුදල් කාර්ක සභාවේ සභාපතිකම දෙනවයි කියන එක ස්ථාවර නියෝගයේ සංශෝධනය කළේ. මම හිතන්නේ ඔබතුමත් හිටියයි කමිටුවේ. ඒක තමයි දැන් අදට ක්‍රියාත්මක වෙන්නේ. ඒතර ඒක තීන්දුව කරන්නේ දැන් කෝප් එකයි කොප එකයි නම් ඒක තීන්දුව කරන්නේ දැන් හිටන් ඒ රැස් වෙන මන්ත්‍රීවරුන්ගේ කැමැත්ත අනුව ප්‍රථම රැස්වීමේදී. නමුත් මුදල් කාර්ක සභාවේ සභාපතිවරයා නම් කරන්නේ තේරීම් කාරක ස්වභාව. ඒතර තේරීම් කාරක ස්වභාව විසින් තමයි නම් කරුණ ලැබුවේ. ඒ නම් කළා තිබෙන්නේ විපක්ෂයේ මන්ත්‍රීවරයෙක්. ඒක ස්ථාවර නියෝගකට එකඟයි. ඉතින් ඒක තමයි සිද්ධ වුනේ.
අර්ෂණ මන්තුමා, දැන් අපි මේක
කාරක ගරු මන්තුමා, තේරීම් කාරක සභාව යෝජනා කරන්න ඕනේ විපක්ෂයෙන් යෝජනා කරන විපක්ෂයේ මන්ත්‍රීවරයා මිසක් ආණ්ඩුපක්ෂයට ඕන නමක් නෙමෙයිනේ. මේ 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 මේක මේක නිකන් වචන වලට හැංගිලා කරන්න ඕන දෙයක් නෙමෙයිනේ. ඉතා පැහැදිලිවම වඩාත්ම සුදුසු පුද්ගලයා කවුද? හර්ෂද සිල්වා මැතිතුමා කියලා අපි විපක්ෂයේ යෝජනා කරලා තියෙනවා. ඉතින් ඒ කටයුත්ත තමුන්නාන්සේලාට අපෙන් දායකත්වයක් ලබා ගන්න ඕනේ අවස්ථාවවත් ඒක ඉටු කරන්නේ නැත්නම්
මන්ත්‍රීතුමා
ඒකේ ප්‍රේමජයතුමා ඔබතුමාගේ හිතන්නේ හෘද සාක්ෂිය කියනවා. හෘද සාක්ෂිය කියනවා මේ කරපු වැරදි කියලා. ඒකේ ඔබතුමා ඔළුව වනනවා. නමුත් ඒ ඔළුව වනනවා ඒ උනාට ඔබතුමාට මේක කියා ගන්න විදියක් නැහැ. ඒකයි ඇත්ත தත්ත්වය.
හරි මන්ත්‍රීතුමා, ඔබතුමාගේ කතාව එහෙම
බහුතරයක් කැමැත්ත තියෙන කෙනාමයි පත් උනේ.
තා පැහැදිලිවම එහෙම නෙමෙයි. කරු මුලාසනානුර මන්ත්‍රීතුමනි, දැන් තමයි වෙලාව පටන් ගන්නෙ මගේ කතාවේ. අපේ ජනාධිපතිතුමා පෝට්ටුවේ මන්ත්‍රීවරු 134 දෙනෙක්ගේ ආශිර්වාදයෙන්, රාජපක්ෂ වරුන්ගේ ආශිර්වාදයෙන් පත්වෙච්ච රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ඉතා පැහැදිලිවම මේ 134 දෙනාට පොරොන්දු වෙච්ච දේ අද එලිපිට කිව්වා. මොකද ඡන්ද තියන්නේ මාව ජනාධිපති කරන්න, මොකද මං ඡන්ද තියන්නේ. පෞගේ කාල සීමාවේදී අපි දැක්කා දිගින් දිගටම මුදල් අමාත්‍යාංශ ලේකම්ට පැහැදිලිව උපදෙස් ලබා දීලා තියෙනවා ජනාධිපතිවරයා ඡන්ද තියන්න මුදල් දෙන්න එපා කියලා. මුද්‍රණාධිපති කියනවා මුදල් දෙනකම් ප්‍රින්ටින් ටික කරන්නේ නැහැ, මුද්‍රණය කරන්නේ නැහැ කියලා. එතකොට මේ ජනාධිපතිවරයා අධ්‍යක්ෂක හැටියට රඟපාන මේ ජවනිකාව අද එතුමා එලිපිට ඇවිල්ලා කිව්වා ඡන්දෙ තියන්න ඡන්දයක්වත් නැහැ කියලා. එතකොට මැතිවරණ කොමිසම ඡන්දෙත් ප්‍රකාශ කිරීමවත් එතුමා පිළිගන්නේ නැහැ. හැබැයි එතුමා නායකත්වයේ දරන එක්සත් ජාතික පක්ෂය නාම යෝජනා බාර දීලා තියෙනවා. රැස්වීම එකක්ද කොයිද කරා? වැඩි කරලා නැහැ. එකයිද කොයිද? කොළඹ මම දැක්කා එක රැස්වීමක් කරා. හැබැයි එතකොට මෙතන කරන වීලුව මොකද්ද? නාම යෝජනා එතනින් බාර දීලා කියනවා, ඊට පස්සේ කියනවා ඡන්ද තියන්නේ නැහැ කිය. මූලාසනාරු ගරු මන්ත්‍රීතුමනි, මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරගන්න ඕනේ. ඒ වෙනුවෙන් අපි පෙනී සිටිනවා. ඒ විතරක් නෙමෙයි, ඔබ දන්නවා අද අධිකරණයේ මේ නඩුව විභාග වෙන්න තියෙන්නේ. අද අධිකරණයේ නඩුව විභාග වෙන්න තියෙන මේ අවස්ථාවේ ඊට කලින් ජනාධිපතිවරයා ඇවිල්ලා මෙහෙම ප්‍රකාශ කිරීම අධිකරණයට කරන බලපෑමක් හැටියට අපි දකිනවා. ඉතා පැහැදිලිවම අධිකරණයට කරන බලපෑමක්, විනිශ්චකාරවරුන්ට කරන බලපෑමක්, විධායකය විසින් ඒ බලපෑම සිදු කරනවා. එතකොට අද මේ රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයා ඉතාම කනගාටුයි. මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය හකුලන්න, ඒ වගේම මැතිවරණ හකුලන්න අද නායකත්වය දරන. එතුමාට උවමනාව තියෙන්නේ මේ ආර්ථිකය ගැන නෙමෙයි. එතකොට මේ ආර්ථිකය ගැන කතා කරලා මේ ආර්ථිකය හදන්න ඕනේ කියන ජනාධිපතිවරයා අනවශ්‍ය මුදල් හැම දෙයකටම වැය කරනවා. එතුමාට මුදල් තියෙනවා මේ අනවශ්‍ය හැම දෙයකටම වැය කරන්න. ඔබ කවුරුත් දන්නවා නිදහස් උත්සවය සමරන්න චාම් විදියට මුදල් අඩුවෙන් වියදම් කරලා සමරන්න තිබ්බා. ඒකට අපි හැමෝම එකකමයි. නමුත් මිලියන 400 500ක් එකපාරක වියදම් කරලා ඈ වැසිකිලි වලට ලක්ෂ 140ක් වියදම් කරලා මේ නිදහස් උත්සවය සමරනවා. ඒ විතරක් නෙමෙයි නුවර දළදා මාලිගාව ඉදිරිපිට මේ මට තේරෙන්නේ නැහැ මේ මානසිකත්වය මොකද්ද කියලා. මේ පෙරහැරක් පවත්වනවා. තමන් ජනාධිපති වෙච්ච සීනය පිළිබඳව දැන් පෙරහැරක් පවත්වන මේ රටේ ජනතාව කියන්නේ දැන් අපිට ඕනේ පෙරහැරවල කියලාද? ඈ මේ ලක්ෂ කෝටි ගාණක් වියදම් කරන මේ මුදල් වියදම් කරන එක කිසි තේරුමක් තියෙනවද? රාජ්‍ය අමාත්‍යවරු 34 දෙනෙක් නඩත්තු කරනවා. කැබිනට් අමාත්‍යවරු මේ දවස ගානේ අලුතෙන් පත් කරගන්නවා. එතකොට මේ රජයේ වියදම් කප්පාදු කරන්න ඕන නම් අන්න වියදම් කප්පාදු කරගන්න මේ ඇමතිවරුන්ට බැරිද වාහන 3-4ක් පාවිච්චි කරන එක එක වාහනයකට සීමා කරන්න? කාර්ය මණ්ඩලයේ 10-15 දෙනෙක් ඉන්නවා. ඒ කාර්ය මණ්ඩලය නඩත්තු කරන ඒ වියදම අඩු කරන්න. ඒකනේ කරන්න ඕනේ. එතකොට මේ වෙලාවේ වියද ඉතා පැහැදිලි. තමුන්නාන්සේලා ජනාධිපතිවරයා මෙතන ඔළුවෙන් හිටගෙන කතා කරත් රටේ ජනතාවට තේරෙනවා වෙන මොකක්වත් නෙමේ ඡන්දෙ තියන්න ඕන නැත්තේ මුදල් නැතිකම නෙමේ ඡන්ද නැතිකම. ඡන්ද තියන්න ඌමනාවක් නැත්තේ මුදල් නැතිකම නෙමේ ඒ ඇයට ඡන්ද නැහැ. අද පෝට්ටුවත් එකට අත්වල් බැඳගෙන ඔඩුප්පුවේ ඉන්න එක්සත් ජාතික අලියට ඡන්ද නැහැ. අන්න ඒකයි ඡන්ද තියාගන්න ඌමනාවක් නැත්තේ. වෙන කිසිම දෙයක් නැහැ. අපේ අමාත්‍යතුමා මෙතන ඉන්නවා. ඔබතුමා මට හොඳට මතකයි ප්‍රකාශයක් කරා ඡන්දේ කල් දාන්න එනවා නම් ඔබත් එනවා කියලා ඊට විරුද්ධව කටයුතු කරන්න. ඔබතුමාට පුළුවන් දැන් එන්න. ඔබතුමාට පුළුවන් එන්න. අධිකරණ අමාත්‍යතුමා ඔබතුමා ඉතා පැහැදිලිව ප්‍රකාශ කරා ඡන්දය කුමන්ත්‍රණාකාරී විදියට ඡන්දේ කල් දාන්න ඉදිරිපත් වුණොත් ඊට විරුද්ධව කටයුතු කරනවා කියලා. අපි ඉල්ලීමක් කරනවා. මේ ආණ්ඩු එනවා යනවා ජනාධිපතිවරු එනවා යනවා. හැබැයි මේ රටේ නීතිය එක විදියට තියෙන්න ඕනේ. මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය තියෙන්න ඕනේ. අද ජාත්‍යන්තර සහයෝගය ලබා දෙන්න අවස්ථාවක් ඉල්ලන අවස්ථාවක්. එතකොට ජාත්‍යන්තරයේ මෙහෙම සහයෝගය අවශ්‍ය මේ මොහොතේ මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය හකුලන්න රටේ ජනාධිපතිවරයා ක්‍රියාත්මක වෙනවා නම් මේ රටට ජාත්‍යන්තරේ උදව් කරයිද? අපි ඉල්ලීමක් කරනවා. මේ ජාත්‍යන්තරයෙන් කරුණා කරලා දැන් මැතිවරණයට සල්ලි නැහැ කියනෝනේ. අපි ආණ්ඩුවට කියන කරුණා කරලා ජාත්‍යන්තරයට කියන්න මැතිවරණයට මුදල් ලබා දෙන්න කියලා. ජාත්‍යන්තරයේ ඕනතරම් මුදල් දෙනවා රටක ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරන්න. එහෙනම් ආණ්ඩුවට තියෙන්නේ මෙතන ඇවිල්ලා බොරු කියන එක නෙමෙයි. ජනාධිපතිවරයාට තියෙන්නේ මෙතනට ඇවිල්ලා බොරු කියන එක නෙමෙයි. ජාත්‍යන්තරයට ඉල්ලීමක් කරන්න මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරන්න අපිට උදව් කරන්න කියලා. මේ ලෝකේ රටවල් ඕනතරම් ඒ වගේම මේ ජාත්‍යන්තර සංවිධාන ඕනතරම් අපේ රටට උදව් කරાવી මැතිවරණයකට මුදල් ලබා දෙන්න. ඔබතුමන්ලාට පුළුවන් නම් ඔබතුමාට ඇත්ත වශයෙන්ම මේ
කාලය අවසන්
මැතිවරණය ලබා ගන්න අවශ්‍ය නම් ඔබතුමාලාන්ට පුළුවන් ජාත්‍යන්තරයේ උදව් උත් ලබා ගන්න. හැබැයි ඉතා පැහැදිලිව මේ මැතිවරණය තියන්න ඌමනාවක් නැහැ. මේ මැතිවරණයේ අවශ්‍යතාවයක් නැහැ. මොකද මැතිවරණයේ ප්‍රතිඵලය තමුන්නාන්සලා දැම්මම දන්නවා. මේ මැතිවරණේ තමුන්නාන්සලාට ඡන්ද ලැබෙන්නේ නැහැ කියන එක දන්නවා. පරාජය පිළිගෙන තියෙන්නේ. ඒ ප්‍රතිඵලයත් එක්ක තමුන්නාන්සලාට ඒ පුටුවල ඉන්න විදියක් නැහැ. ජනාධිපතිවරයාට මේ ආණ්ඩුවට මේ පුටුවල ඉන්න විදියක් නැති වෙනවා මේ ප්‍රතිඵලය ලැබෙනකොට. ඒ නිසා තමයි අද ඡන්දයක් නොපවත්වන්න අවශ්‍ය හැම කටයුත්තක්ම කරන්නේ. අපි ඉල්ලීමක් කරනවා කරුණා කරලා ජාත්‍යන්තරයට අධිකරණයට මේ බලපෑම් වලට යටත් වෙන්න එපා. මේ මැතිවරණය කියන්නේ මූලික අයිතිවාසිකමක්. මේ රටේ ජනතාවගේ අයිතිවාසිකමක්. ඒක හකුලන්න මේ විධායකට ජනාධිපතිවරයාටවත් මේ ආණ්ඩුවටවත් ඉඩ දෙන්න එපා කියලා ප්‍රකාශ කරමින් මම නියඬ වෙනවා. බොහොමත් ස්තුතියි.
මීළඟට ගරු ඉන්දික අනුරුද්ධ මැතිතුමා විනාඩි 15ක කාලයක්.
ගරු මූලාසනේ මන්ත්‍රීතුමනි මම හිතන්නේ
විපක්ෂය තව දෙදෙනෙක් ඉන්නවලු අවසාන කතාව ඔබතුමාට.
හරි හරි තමයි. දැන් එතුමාලට දෙ.
මීළඟට ගරු වේලු කුමාර් මන්තුමා විනාඩි 5ක කාලයක් ඇත.
සභේක තලමේ තාංගම් උරුපිනර වර්ගලේ இன்று இந்த நாட்டிலே என்ன நடைபெறுகின்றது என்ற கேள்வி எழுந்திருக்கின்றது. நாங்கள் இந்த நாட்டினுடைய இன்று நடைபெற இருக்கின்ற உள்ளூராட்சி மன்ற தேர்தல் தொடர்பாக இன்று நீதிமன்றத்திலே தீர்ப்பொன்று அளிக்கப்பட இருக்கின்றது. ஆனால் இன்று காலை பாராளுமன்றத்திற்கு வந்து ஜனாதிபதி அவர்கள் அந்த தீர்ப்பை சொல்லிவிட்டு சென்று விட்டார். இந்த தீர்ப்பினை ஜனாதிபதி அறிவித்து விட்டு சென்று விட்டார். இந்த பாராளுமன்றத்திற்கு வந்து உள்ளூராட்சி மன்ற தேர்தல் நடைபெறாது. எவ்வாறு அவர் அறிவித்தார்? சுயாதீன தேர்தல் ஆணைக்குழுவினால் முன்வைக்கப்பட்டிருக்கின்ற இந்த தேர்தல் என்பது சட்ட ரீதியாக ஏற்புடையதில்லை. அந்த ஏற்புடையதில்லை என்பதற்கு பல காரணங்களை பட்டியல்படுத்தி அவர் நீதிமன்றத்திலே வாதிடுவது போல பட்டியல் படுத்தி காட்டியிருக்கின்றார். அதனது முடிவிலே இந்த தேர்தல் சுயாதீன ஆணைக்குழுவினால் முன்வைத்திருக்கின்ற தேர்தல் ஏற்புடையதல்ல, சட்ட ரீதியானதல்ல, ஆகவே இந்த நாட்டிலே ஒரு தேர்தல் இல்லை என இந்த பாராளுமன்றத்திலே குறிப்பிட்டார். அதைவிட விசேடமானது என்னவென்றால், பணமில்லாததால் தேர்தல் நடத்தப்படவில்லை, இந்த தேர்தலே ஏற்புடையதில்லை, பணம் இருந்தாலும் தேர்தல் இல்லை என்று மிக தெளிவாக குறிப்பிட்டிருக்கின்றார். எங்களுக்கு தெரியும், தற்போதைய ஜனாதிபதி அன்றைய கடந்த அரசாங்கத்தினுடைய பிரதமராக இருந்தபோது தேர்தல் முறை மாற்றப்பட வேண்டும் என்று மாகாண சபை தேர்தலை ஒட்டி வைத்து மாகாண சபை தேர்தல் என்ற பேச்சையே இல்லாமலாக்கி விட்ட நிலைமை இன்று இருக்கின்றது. இன்று உள்ளூராட்சி மன்ற தேர்தலுக்கும் நடைபெறப்போவது அதுதான். அதே போல அடுத்து வருகின்ற ஜனாதிபதி தேர்தல், அடுத்து வருகின்ற இந்த பொது தேர்தல் என்பவை எல்லாம் கேள்விக்குறியாகி இருக்கின்றது. தேர்தலுக்கும் இன்றைய ஜனாதிபதிக்கும் வந்து தொடர்பற்ற ஒன்றாக இருக்கின்றது என்பதைத்தான் நாங்கள் வந்து கூற வேண்டி இருக்கின்றது. அது மட்டுமல்ல, இன்று இந்த நாடு ஒரு தனி மனிதனினுடைய இரும்பு கரங்களுக்குள் சிக்கி அடிமைப்படுத்தப்படுகின்ற நிலைமை ஏற்பட்டிருக்கின்றது. இன்று உயர் நீதிமன்றத்தையே, நீதிமன்றத்தின் தீர்ப்பையே தன்னுடைய ஆளுமைக்குள், தன்னுடைய கட்டுப்பாட்டுக்குள் கொண்டு வந்திருக்கின்ற நிலைமை ஏற்பட்டிருக்கின்றது. மாகாண சபைகள் இல்லை, உள்ளூராட்சி மன்றங்கள் இன்னும் ஓரிரு நாட்களிலே உள்ளூராட்சி மன்றங்கள் இல்லை. இந்த பாராளுமன்றம் ஜனாதிபதியின் கையிலே ஊசலாடி கொண்டிருக்கின்றது. ஜனாதிபதி நினைத்தால் உடனடியாக மக்களால் தெரிவு செய்யப்பட்ட இந்த முழு பாராளுமன்றத்தையும் கலைக்கக்கூடிய, மக்களால் தெரிவு செய்யப்படாத ஒரு ஜனாதிபதியினுடைய கையிலே இன்று இருக்கின்றது. கையிலே இந்த பாராளுமன்றம் ஊசலாடி கொண்டிருக்கின்றது. சுயாதீன ஆணைக்குழுக்கள், அரச திணைக்களங்கள், அரச அதிகாரிகள் அனைவரையும் தன்னுடைய கட்டுப்பாட்டுக்குள் இன்று கொண்டு வந்து இந்த அரசியல் அமைப்பை தனக்கு தேவையான வகையிலே பயன்படுத்தி அரசியல் அமைப்பையே துஷ்பிரயோகம் செய்கின்ற, மக்களுக்கு எதிராக கொண்டு வருகின்ற, ஜனநாயகத்துக்கு எதிராக கொண்டு வருகின்ற அடித்தளத்தை இன்று ஜனாதிபதி முன்னெடுத்துக் கொண்டிருக்கின்றார். அதற்கு மக்களால் தெரிவு
செய்திருக்கின்ற
பிரதிநிதிகள் அவர் பின்னால் இருந்து கைத்தட்டி கோஷம் எழுப்பி அந்த ஜனநாயகத்தை புதைத்து, ஜனநாயகத்தை குழி தோண்டி புதைப்பதற்கு அவர்கள் ஆரவாரம் செய்து இந்த பாராளுமன்றத்திலே வந்து இடமளித்துக் கொண்டிருப்பது ஆச்சரியமாக இருக்கின்றது. இங்கே இருக்கின்றவர்கள் சுயநினைவோடுதான் இருக்கின்றார்களா என்ற கேள்வியை எழுப்ப வேண்டியிருக்கின்றது. அது மட்டுமல்ல, இதோடு சேர்த்தொன்று சொல்ல வேண்டும், இந்த நாட்டிலே இன்று பொருளாதார நிலை மிக மோசமான நிலையிலே இருக்கின்ற நிலையிலே, மின்சார கட்டணம் மிக அதிகமாக உயர்த்தப்பட்டிருக்கின்ற நிலையிலே, முதல் பாதிப்பு இருக்கின்றது என்றால் மலையக தோட்ட தொழிலாளர்களுக்கு. இன்னும் ஓரிரு நாட்களில் இப்போதே இருளிலே வாழ்ந்து கொண்டிருக்கக்கூடிய அவர்கள் நிரந்தரமான இருளுக்கு செல்லுகின்ற நிலைமை இன்று வந்து ஏற்பட்டிருக்கின்றது. நிரந்தரமான இருளுக்கு ஏற்பட்டிருக்கக்கூடிய அவசர கரணம், இருளுக்கு ஏற்பட்ட நிரந்தரமான இருளிலே அவர்களை வைக்கக்கூடிய நிலைமைதான் இந்த மின்சார கட்டண அதிகரிப்பு ஏற்படுத்தியிருக்கின்றது. வெறும் 1000 ரூபாய் சம்பளத்தோடு நாடே இன்று அல்லலுறுகின்றது. மின்சார கட்டணம் செலுத்த வெறும் 1000 பெறுகின்ற இந்த மக்கள் இவ்வாறு செலுத்துவார்கள். ஆனால் அரசாங்கத்தை பிரதிநிதித்துவம் செய்கின்ற மலையகத்தை பிரதிநிதித்துவப்படுத்தி அமைச்சுகளை வைத்திருக்கின்றவர்களுக்கு எந்த வழியும் தெரியவில்லை. அவர்கள் இது பற்றி பேசுவதில்லை. அரசாங்கத்தினுடைய சலுகைகளை பெற்றுக்கொண்டு வாய்மூடிகளாக மௌனிகளாக இங்கே இருந்து கொண்டிருக்கின்றார்கள் என்பதை கூற வேண்டும்.
மீலகட கரு சமிந்த விஜயசிறி மேத்துமா மீலகட கரு வேலுக்குமார் கரு உதயகுமார் மேத்துமா வினாடி பகக்காலே
சபைக்கு தலைமை தாங்கும் கரு உறுப்பினர் அவர்களே, இன்று நாட்டின் பொருளாதார பிரச்சனை தலை தூக்கி உக்கிரமடைந்துள்ள நிலையிலே நாட்டின் ஜனநாயகமும் கேள்விக்குறியாக மாறியுள்ளது. அதாவது நிலையான அரசாங்கம் இல்லாமல் பொருளாதாரத்தை மேம்படுத்த முடியாது என்பதை நாங்கள் தெளிவாக தெரிந்து கொள்ள வேண்டும். ஏனென்றால் முதலிலே ஜனநாயகத்தை பாதுகாக்கப்பட வேண்டும். ஜனநாயகம் பாதுகாக்கப்பட்டால் மட்டும்தான் எமது பொருளாதாரத்தை மேம்படுத்த முடியும். அதாவது கூறுவது என்னென்றால், வித்தவுட் பொலிட்டிக்கல் ஸ்டெபிலிட்டி தேர் இஸ் நோ எக்கனாமிக் ப்ராஸ்பெரிட்டி. ஆக இந்த நிலையை நாங்கள் அடைவதற்கு முதலிலே ஜனநாயகம் பாதுகாக்கப்பட வேண்டும். அதற்காக தேர்தல்கள் உரிய நேரத்தில் நடத்தப்பட வேண்டும். தேர்தல்கள் உரிய நேரத்தில் நடத்தப்பட்டு மக்களின் ஆணையை பெற்று சர்வதேசத்தின் நன்மதிப்பை பெற்று நாங்கள் முன்னோக்கி செல்ல வேண்டும். ஆனால் நமது நாட்டில் நடப்பது என்ன? எல்லாமே தலைக்கீழாக நடக்கிறது. தேர்தல் ஆணைக்குழு தேர்தலை நடத்துவதற்கு தயாராக இருந்தாலும் அரசாங்கம் அதற்கு முட்டுக்கட்டை போடுகிறது. ஆக இந்த நிலையிலே பூனைக்கு யார் மணி கட்டுவது என்ற சந்தேகம் நிலவி வந்தது. இந்த நிலையிலே ஜனாதிபதி அவர்கள் இன்று பாராளுமன்றத்தில் ஆற்றிய உரையின் மூலம் அது திட்ட தெளிவாக வெளிவந்துள்ளது. மேலும் அதே போன்று தேர்தலை பின்போடும் அந்த சதித்திட்டத்தின் பின்னணியிலே யார் இருக்கிறார் என்ற சந்தேகமும் மக்கள் மத்தியிலே இருந்தது. தற்போது அந்த கருப்பு ஆடும் வெளிவந்துள்ளது. ஆகவே ஒரு நாட்டிலே ஜனநாயகத்தை குளித்துவண்டி புதைக்கும் ஒரு அரசாங்கம் என்றால் அது இந்த அரசாங்கம் தான் இருக்கும். ஏனென்றால் தேர்தல் மற்றும் வாக்குரிமை என்பது ஒரு ஜனநாயக நாட்டின் மிக முக்கியமான தூண்களாக காணப்படுகின்றது. ஆகவே இந்த 2 தூண்களையும் நாங்கள் பாதுகாக்க வேண்டியது எங்களது கடமையாகும். ஆனால் இந்த தூண்களை பாதுகாக்க தவறும் பட்சத்திலே சர்வதேச ரீதியிலே நமது நாடு ஆட்டம் காண்பதை யாராலும் தடுத்து நிறுத்த முடியாது. அதே போல ஜனநாயகத்தை பாதுகாக்கும் விடயத்திலே உள்நாட்டில் போடும் இந்த குள்ள நெறித்தனமான கபட நாடகங்களை இந்த அரசாங்கம் வெளிநாட்டிலும் போட நினைத்தால் நமது நாடு சர்வதேச ரீதியிலே தனிமைப்படுத்துவதை யாராலும் தடுக்க முடியாது. அது மட்டுமல்லாமல் ஜனநாயகம் மதிக்கப்படாவிட்டால் பாதுகாக்கப்படாவிட்டால் சர்வதேசத்தின் நாணய நிதியத்தின் உதவி மற்றும் சர்வதேச நாடுகள் மற்றும் சர்வதேச நிறுவனங்களின் உதவுகள் கடன்கள் ஏன் நிவாரணங்கள் கூட எங்களுக்கு கிடைக்க முடியாத நிலை காணப்படும். ஆகவே தற்போது இங்குள்ள அரசாங்கத்துக்கு தேர்தலை நடத்துவதற்கு பணமில்லை என்பதை விட தேர்தலை எதிர்கொள்ள துணிவில்லை என்று தான் கூற வேண்டும். பணம் பற்றாக்குறை என்பதை விட தேர்தலை நடத்துவதற்கு அவர்கள் அக்கறை இல்லை, நோக்கம் இல்லை. அதற்கு காரணம் தோல்வி பயம். தோல்வி பயம் உள்ள அரசாங்கத்தால் உள்ளாட்சி சபை தேர்தலை மட்டுமல்ல எந்த தேர்தலையும் நடத்த முடியாது. அந்த நிலைமை தான் தற்போது காணப்படுகிறது. ஆகவே இந்த அரசாங்கம் முற்றுமுழுதாக மக்களின் ஆதரவு இல்லாத அரசாங்கம், நாட்டை ஆள தகுதியற்ற அரசாங்கம், அதாவது மக்கள் ஆணையற்ற அரசாங்கம். அதே போல இந்த ஜனாதிபதி மக்களால் தெரிவு செய்யப்படாத ஜனாதிபதி, மக்கள் ஆணையற்ற ஜனாதிபதி. அதே போல தற்போது இங்கு இருக்கும் உள்ளாட்சி சபைகளும் அது ஆயுட்கால முடிந்த உள்ளூராட்சி சபைகள், மக்கள் ஆணை நிறைவடைந்த உள்ளூராட்சி சபைகள். ஆகவே இந்த உள்ளூராட்சி சபைகளும் ஏற்கனவே 1 வருடம் நீடிக்கப்பட்ட உள்ளூராட்சி சபைகள். ஆகவே இந்த நீடிக்கப்பட்ட உள்ளூராட்சி சபையை மேலும் இயங்க முடியாது. ஆகவே இந்த உள்ளூராட்சி சபைகளையும் இயங்க முடியாமல் மாநில சபைகளை போல முடக்க ஒரு சதித்திட்டம் தீட்டப்படுகிறது. ஏனென்றால் இந்த மாநில சபைகள் ஏற்கனவே 5 வருடங்களுக்கு மேல் படுகொலையிலே தள்ளப்பட்டு இருக்கிறது. இந்த மாநில சபைகளை மூடி வைத்து விட்டு 13வது திருத்த சட்டத்தை பற்றி பேசிக் கொண்டிருக்கிறது ஒரு கேலி கூத்தாகும். அதே போல மாநில சபைகளை செயலிழக்க செய்துவிட்டு ஜனாதிபதி அவர்கள் மாநில சபைக்கு முழுமையான அதிகாரங்களை வழங்குவோம் என்று சர்வதேசத்துக்கு கூறுவது அது ஒரு அவருடைய மற்றொரு முகத்தை காட்டுகிறது. ஆகவே இந்த மக்களை மேலும் மேலும் ஏமாற்றி நாட்டை படுகொலையிலே தள்ளி நாட்டின் பொருளாதாரத்தை வீழ்ச்சி பாதையில் சென்று கொண்டிருப்பது தான் இந்த நிலை நடைபெறுகிறது. ஆகவே உடனடியாக தேர்தல் நடைபெற்று மக்களை ஆணை பெறக்கூடிய ஒரு நிலை உருவாக்கப்பட வேண்டும். அல்லது இந்த நாட்டை மேலும் படுபாதாளத்துக்கு செல்வதை யாராலும் தடுக்க முடியும். அது மட்டுமல்லாமல் இந்த ஜனாதிபதி அவர்கள் தான் சர்வதேச ரீதியிலே பலம் வாய்ந்த ஜனாதிபதி, மக்கள் ஆதரவுள்ள அதாவது சர்வதேசின் ஆதரவுள்ள ஜனாதிபதி என்று கூறுகிறார். அப்போது அவர் தேர்தலுக்கு அவரது நிதியை திரட்ட முடியாதா? அல்லது இந்த ஜனாதிபதி தான் மற்றவர்கள் அறிவில்லாதது போல இந்த ஜனாதிபதிக்கு மட்டும் அறிவு உள்ளது போல் விளம்பரம் செய்கிறார்கள். அப்பொழுது அவரால் இந்த ஜனாதிபதியால் நிதி திரட்ட முடியாதா? மேலும் ஒரு விடத்தை கூறிக்கொள்ள போல இந்த ஜனாதிபதி, பிரதமர், அமைச்சர்கள் போன்றவருக்கு செலவழிக்கும் அளவற்ற கொடுப்பனவுகளை, வரப்பிரசாதங்களை நிறுத்தி வைத்து விட்டு, அல்லது முன்னாள் ஜனாதிபதிகளுக்கு வழங்கும் அளவுக்கு அதிகமான வரப்பிரசாதங்களை நிறுத்தினாலே ஒரு தேர்தல் அல்ல, பல தேர்தல்களை நடத்தலாம். குறிப்பாக முன்னாள் ஜனாதிபதிகள் தான் நாட்டின் இந்த பொருளாதார நிலைமைக்கு முக்கிய காரணம். அவர்களுக்கு அவர்களிடம் வசூலிக்க வேண்டுமே தவிர அவர்களுக்கு அளவற்ற வரப்பிரசாதங்களை கொடுப்பனவுகளை வழங்குவதே ஒரு தவறான முன்னுதாரணமாகும். ஆகவே உடனடியாக இந்த நாட்டில் உள்ள அனைத்து பிரச்சனைகளும் தீர்க்கப்பட வேண்டும் என்றால் நாட்டின் ஜனநாயகம் தலை தொங்க வேண்டும், அதற்கு முன்னுரிமை அளிக்கப்பட வேண்டும். ஏனென்றால் நாட்டில் உள்ள மக்கள் பல்வேறு விதமான துன்பங்கள் முகம் கொடுத்து கொண்டிருக்கிறார்கள். ஏனென்றால் அனைத்து பொருட்களின் விலை அதிகரிக்கப்பட்டு, குறிப்பாக ஒரு இறுதியாக கூறிக்கொள்ள விரும்புகிறேன், நேற்று சபையிலே தேயிலை சட்டம் சட்டமாக கொண்டு வருது, விளக்கம் மீத்துவம் தேயிலை சபை சம்பந்தமாக ஒரு சட்டம் கொண்டு வருது. அதாவது தேயிலை சபையை தேயிலை ஆய்வு கூடம் என்று தரம் உயர்த்தி இருக்கிறார்கள். தேயிலை சபையை தரம் உயர்த்துவதை விட்டுவிட்டு இந்த நாட்டுக்காக உயிரை கொடுத்து முளைக்கும் இந்த பெருந்தோட்ட தொழிலாளர் வாழ்வாதாரத்தை உயர்த்துங்கள், அவர்கள் வருமானத்தை உயர்த்துங்கள், அவர்கள் வாழ்க்கை தரத்தை உயர்த்துங்கள், அவர்களுக்கு உழைப்பு வேணும், உயிர் வேணும். ஆனால் அவர்களை பற்றி இந்த எந்த அரசாங்கமும் கண்டுகொள்வதில்லை. ஆகவே தற்போது பொருளாதார நிலை அதிகம் பாதிக்கப்பட்டிருக்கிறது பெருந்தோட்ட தொழிலாளர்கள். ஆகவே அந்த மலையத்திலே பெருந்தோட்ட பகுதிகளை
தலைவிரித்து அடிக்கிறது.